તારીખ 29/7/1996 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 493 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કોબામાં પ્રવચન.
ઉપર ઉપરથી બે શબ્દનું આ એક વાક્ય સાવ સાદું અને સામાન્ય દેખાય એવું હોવા છતાં પણ એમાં જે રહસ્ય છે, વિષયની જે ગંભીરતા અને ઊંડાણ છે એ અસામાન્ય છે. અનાદિથી ભાવમરણ કરી રહેલો એવો આત્મા ભાવમરણ કેમ કરે છે? કે પોતાના અસ્તિત્વને સ્વીકારતો નથી. માટે મૃત્યુ શું છે? જીવનનો અભાવ તે મૃત્યુ. મૃત્યુને આપણે શું કહીએ છીએ કે ભાઈ હવે જીવતો નથી. એ મિથ્યાત્વ અવસ્થામાં, પછી મિથ્યાત્વના પ્રકાર ભલે અસંખ્ય હો, પણ એનો કોમન ફેક્ટર જે છે એ છે કે પોતાના અસ્તિત્વનો અસ્વીકાર. અસંખ્ય પ્રકારના મિથ્યાત્વનો સામાન્ય ધ્વનિ પોતાના અસ્તિત્વનો અસ્વીકાર છે, અને તેથી ભાવમરણ છે. ભાવમાં અસ્વીકાર છે તેથી ભાવમરણ છે. આત્મા છે પછી જેવો છે તેવો લેવાનો છે, નહીતર તો આસ્તિક્ય દર્શનો જે જૈન દર્શન સિવાયના છે એ આત્માના અસ્તિત્વને સ્વીકારે છે પણ જેવો છે એવો નથી સ્વીકારતા. એટલો મતભેદ છે, મતાંતર છે જૈન દર્શનથી. એટલે અહીંયા એટલી વાત વિશેષ લીધી છે કે સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ, પ્રત્યક્ષ સ્વભાવ એવો જે આત્મા, એવા અસ્તિત્વનો ધારક એવો જે આત્મા, એનો જે સ્વીકાર, એને આત્મા છે એમ કહેવાય છે. અને એ રીતે જેવો આત્મા છે એવો સ્વીકારવામાં આવે ત્યારે એ બે શબ્દનું વાક્ય પોતાના મરણનો નાશ કરીને, ભાવ મરણનો નાશ કરીને એવી અપેક્ષા છે. આત્મા છે અને આત્મા નથી એમાં જીવન મરણનો તફાવત છે. અહીંયા કૃપાળુ દેવ આપણને સંજીવનીનો મંત્ર આપે છે, બે શબ્દ દ્વારા સજીવન કરે છે. આપણું જીવન એ જીવન નહોતું, કેમ કે એમાં ક્લેશ, દુઃખ અને પોતાના અસ્તિત્વનો અસ્વીકાર, ભયંકર અપરાધ, 18 પાપ સ્થાનકમાં મિથ્યાત્વનું સૌથી મોટું પાપ, એમાં મરતા મરતા મળદાની જેમ જીવતા એવા જીવને અહીંયા જીવતો કરે છે એવું આ મંત્રમાં બળ છે. મંત્રનું બળ હોય છે ને, આ મંત્રમાં એવું બળ છે. આત્મા છે તો આત્મા મળદું બેઠું થાય એમ જીવતો થઈ જાય એવો પાવર આ મંત્રમાં રહેલો છે. યથાર્થ પ્રકારે મુમુક્ષુતા ગ્રહણ કરીને, તે મુમુક્ષુતા વર્ધમાન થઈને તેની ઉત્તમ કક્ષાએ પહોંચતા સમ્યક દર્શનની સમીપતા થાય છે. કૃપાળુદેવના વચનોમાં અને સર્વજ્ઞાની પુરુષોના વચનોમાં એક મુખ્ય મુદ્દો, ધ્યાનમાં લેવા યોગ્ય એવો એક મુખ્ય મુદ્દો એવો છે કે જે કાંઈ વાત કરે છે, જે કાંઈ કહે છે, જે કાંઈ લખે છે, એમાં મુમુક્ષુ જીવ દર્શન મોહને કેવી રીતે દર્શન મોહનો પરાભવ કરે એવી યોજનાનો એક પ્રકાર હોય છે. જૈન દર્શનમાં વર્તમાન પરિસ્થિતિ જુઓ તો ત્રણ ફિરકા મોટા ચાલે છે અને કોઈ ક્રિયા માર્ગે વ્રત ઉપવાસ તપાદી, કોઈ ભક્તિ માર્ગે પૂજા ભક્તિ વગેરે, અને કોઈ જ્ઞાન માર્ગે એટલે શાસ્ત્ર અધ્યયનથી પ્રવૃત્તિ કરતા સંપ્રદાયના ધાર્મિક જનો જોવામાં આવે છે. તેમાં અને જ્ઞાનીના માર્ગમાં તફાવત શું વિચારવા જેવું આ છે. આપણે પણ એમાં પહેલા હતા, જે જૈન સંપ્રદાયમાં જન્મ છે એની વાત છે. અમારા જેવાને એ વાત નથી કે એમ કોઈ એ સદભાગ્ય અમને પ્રાપ્ત નહીં થયેલું, પણ જે જૈન કુળમાં જન્મેલા એને તો પહેલેથી જ ગળથુથી માંથી જ નવો અરિયંતાણમ, નવો સિદ્ધાણમ, ત્યાંથી જ બધા મંત્રો મળવાના શરૂ થઈ જાય છે. અમારા જેવાને તો ગોતવા નીકળવું પડે છે કે સાચું છે કે આમાં, માથું બધે મારીએ પત્તો લાગતા લાગતા લાગી જાય કે અહીંયા સત્ય છે તો વળગવાનું મન થાય. એ જે પરમ સત્ય છે એને પામવાની યોજના જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે. કૃપાળુદેવ 466માં લખે છે કે કોઈ એમ વિચારે અથવા કલ્પે, 6 નંબરનો પેરેગ્રાફ છે 382 પાને, કે જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા આવા પ્રકારથી, એટલે કોઈને કોઈ સાધનથી, પણ તેથી જીવનું કાંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે. માટે તેવા વિકલ્પ એટલે તેવા સાધન કરવાના વિકલ્પ કરવા મૂકી દેવા, કેવી સુંદર આજ્ઞા કરી છે. તો એ જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે એ વાત શું છે? પણ એવી કઈ વાત છે કે જે જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે? શું જ્ઞાની એમ કહે છે કે તમારે પૂજા ભક્તિ નહીં કરવી? શું જ્ઞાની એમ કહે છે કે તમારે શાસ્ત્ર નહીં વાંચવા? શું જ્ઞાની એમ કહે છે કે તમે વ્રત સંયમ નહીં પાળો? એવું થોડું કહે છે. તો એવું તો અમે કરીએ છીએ, આમાં ફરક ક્યાં પડે છે? આ વાત સમજવા જેવી છે, રહસ્ય આ વાતનું છે કે એ જે કાંઈ પોતાની મેળે પોતાની કલ્પનાએ જે સાધન કરવામાં આવે છે એમાં જ્ઞાન ગુણનો પર્યાય જ્ઞાનના ક્ષયોપશમે પરિણમે છે અને ચારિત્ર ગુણનો પર્યાય ચારિત્રના ક્ષયોપશમે પરિણમે છે, તો પણ બંનેની જાતિ મિથ્યા રહે છે. ચારિત્રનો ક્ષયોપશમ થતા કશાય મંદ થાય છે અને જીવ દ્રવિલિંગી સુધીના મુનિ દશાના નિરતિચાર 28 મૂળ ગુણનું પાલન કરે તો પણ વ્યર્થ જાય છે. અને કોઈ જ્ઞાનના ક્ષોભસમ વાળો અંગ પૂર્વનો 11 અંગનો અભ્યાસ કરે તો તો પણ વ્યર્થ જાય છે. અને શાસ્ત્ર અનુસાર આપણો જીવ અનંતવારે બંને કરી ચૂક્યો છે, અત્યારે તો એનો સહસ્ત્રાંશ પણ આપણે કરતા નથી. ત્યારે વિચારવું એ ઘટે છે કે શું કરવાનું રહી જાય છે. એક તિર્યંજ પણ પામે છે તિર્યંજ ગતિમાં સમ્યક દર્શનને, અને અંગ પૂર્વ અને આટલું ચારિત્ર બાહ્ય પાળવા છતાં પણ પામતો નથી. તો આ વાતનું કોઈ એવું સેન્ટર પોઈન્ટ હોવું જોઈએ કે જે કાંઈક છૂટવું છૂટી જાય છે આટલું કરવા છતાં. અને એ યોજના જ્ઞાની પુરુષના લક્ષમાં છે. તે યોજના કેવા પ્રકારની છે કે જ્ઞાની પુરુષનો જે કાંઈ ઉપદેશ છે એ દર્શન મોહને પરાભવ કરનારી યોજનાવાળો છે. અને એ યોજનાનો નિર્દેશ આપણે કૃપાળુ દેવના વચનામૃતમાંથી એમના આધારે વિચારેલો સંક્ષિપ્તમાં હું પુનરુક્તિ કરું છું કે 195 પત્રમાં એમણે પ્રવેશ દ્વાર બતાવ્યું કે ત્રણેય કાળને વિશે જીવને પોતાના અનંત પરિભ્રમણની થઈ રહ્યું છે તેની ચિંતા, અને તે કેમ મટે એવી ચિંતાપૂર્વકની ઝૂરણા આવ્યા વિના માર્ગની દિશાનું, માર્ગનું નહીં માર્ગની દિશાનું પણ અલ્પાંશે પણ ભાન થતું નથી. તમારે સઘળાએ એ જ શોધવાનું છે, ત્યાર પછી બીજું શું કરવું તે સમજાય છે. આપણને પહેલા સમજાઈ ગયું એટલે એ પહેલા કરવા માંડ્યા. શું કરવું જોઈએ એ આ થયા પહેલા સમજાઈ ગયું આપણી બુદ્ધિમાં, એને આપણે કરવા લાગી ગયા. એ જ્ઞાની પુરુષની આજ્ઞા બહાર જઈને પ્રવૃત્તિ કરી છે. એને જ્ઞાની પુરુષ સ્વચ્છંદ કહે છે કે જે મુમુક્ષુની દશામાં અથવા ધાર્મિક જનની દશાનો સૌથી મોટો દોષ છે, મહાદોષ છે, અને અનેક દોષોને આમંત્રણ આપનારો દોષ છે. એટલે ત્યાંથી પછી એમણે 254 પત્ર લીધો કે મુમુક્ષુતા, દ્રઢ મુમુક્ષુતા માત્ર મોક્ષ અભિલાષ પ્રગટે. એ પ્રગટતા જીવને વૃત્તિ થઈ આવે પોતાના દોષોનું ચાલતા પરિણામોમાં અવલોકન કરવાનું. ત્યાંથી સ્વચ્છંદ હાનિ પામતા અલ્પ પણ સુખેચ્છા રહે આ જગતના પદાર્થોમાં, ક્યાંક ને ક્યાંક ખૂણે ખાંચરે અભિપ્રાય રહી જાય. જ્ઞાની પુરુષની ઓળખાણ નહીં હોવાને લીધે શાસ્ત્ર વાંચીને ગુણસ્થાનનું માપ કાઢે, એ ચોથા ગુણસ્થાનવાળાની ભક્તિ ને પરમેશ્વર પણ કેમ ભજાય. પરમેશ્વર તો 13મા ગુણસ્થાને બિરાજે છે. આટલું સાદું ગણિત તો સમજવું જોઈએ, અને તે પણ અવિરતીને કેવી રીતે પરમેશ્વર તરીકે જોવા, આકરું કામ છે જરા. પણ એ પરમ સત્સંગે સમજાય અને ઓળખાણ થઈ સમજાય એવો વિષય છે. ત્યાં સુધી બુદ્ધિગોચર રીતે કદાચ ન પણ સમજાય તો એ ભૂમિકામાં આવીને પદાર્થ નિર્ણય થઈ શકે એવું ન બની શકે. પ્રથમ સત્પુરુષની ઓળખાણ તે પહેલું સંકેત, સ્વરૂપની ઓળખાણ તે બીજું સંકેત, અને પરમાર્થ નિર્વિકલ્પ સમ્યક્ત્વના બંને કારણભૂતે સંકેતને ક્રમે પ્રાપ્ત થયા પછી ત્રીજું નિર્વિકલ્પ પરમાર્થ નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થાય છે. એ સિવાય સમ્યક દર્શનના અનુસંધાનમાં બીજી કોઈ યોજના કામ આવે એવું નથી. એવી યોજના જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે, અને જે કોઈ મુમુક્ષુ જીવ કેવા કેવા પ્રકારની અનેકવિધ અયોગ્યતા અને અનેકવિધ યોગ્યતાવાળી યોગ્યતા અયોગ્યતાના મિશ્રણ પરિસ્થિતિમાં ઊભો છે એનું માપ નાની પુરુષને આવે છે અને તેથી યથાર્થ માર્ગદર્શન પરમ સત્સંગે તેને પ્રાપ્ત થવાથી તે જીવ જ્યાં ઊભો છે ત્યાંથી ત્યાંને ઉપર ઉઠાવે છે આગળ લઈ જાય છે. એવી એક પરિસ્થિતિ છે એટલે સારાંશ અને તાત્પર્ય લઈએ તો એ છે કે દર્શન મોહને કેવી રીતે મારવો. બળવાનમાં બળવાન પ્રકૃતિ દર્શન મોહની છે. કર્મ અનંત પ્રકારના તેમાં મુખ્ય આઠ તેમાં મુખ્ય મોહની અને તેમાં પણ દર્શન મોહ મુખ્ય છે. જિનેન્દ્ર દેવના સન્માર્ગની સુંદરતા એ છે કે સાધક સૌથી પહેલા કર્મની સેનાનો અનંત કર્મની સેનાનો જે રાજા છે એને જ મારે છે. પછી બીજા કર્મો ભાગવા માંડે છે. આમ તો કર્ણાનુયોગના શાસ્ત્ર અનુસાર મિથ્યાત્વ અવસ્થામાં 121 કર્મ પ્રકૃતિનો બંધ છે. આમ 148 કર્મ પ્રકૃતિ મુખ્યપણે ગણી છે આઠના પેટાભેદમાં, પણ 27 પ્રકૃતિ તો સમ્યક દ્રષ્ટિને બંધાય છે, મિથ્યા દ્રષ્ટિનો એમાં ચાન્સ નથી. તીર્થંકર આદિ જે પ્રકૃતિને એના નામ કર્મ પ્રકૃતિના જે ભેદો છે તે મિથ્યા દ્રષ્ટિને એમાં પરિણામ હોતા નથી, એવા શુભ યોગના પરિણામ નથી હોતા. 121 પ્રકૃતિમાંથી સમ્યક દર્શન પ્રાપ્ત થતા 41 પ્રકૃતિનો વિચ્છેદ જાય છે અને 80 પ્રકૃતિ જે બાકી રહી તે 5 ગુણસ્થાનથી માંડીને 13મા ગુણસ્થાન સુધી ખલાસ થવાનો વારો આવે છે. એટલે કોઈ ગુણસ્થાનમાં 7 જાય છે, કોઈમાં 8 જાય છે, કોઈમાં 9 જાય છે, કોઈમાં 6 જાય છે, એમ કરીને 80 જાય છે. માર્ગની સુંદરતા એવી છે કે સૌથી મોટો દુશ્મન રાજા મરે છે, સૈન્ય ભાગવા લાગે છે અને રાજાની સાથે એના 41 સામંતો પણ મરે છે. આવું એક મોક્ષ માર્ગના પ્રથમ પગથિયે પગ મૂકતા વિજય થાય છે. કર્ણાનુયોગના શાસ્ત્રોમાં પણ ક્યાંક ક્યાંક અધ્યાત્મની બહુ સુંદર વાતો આવે છે. ભગવાન નૈમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી થયા, એમણે ગોમટસાર નામનું કર્ણાનુયોગનો મહાન ગ્રંથ લખેલો છે. દિગંબર સાહિત્યના એ પ્રસિદ્ધ ગ્રંથ છે. ષટખંડાગમ અને ધવળ જય ધવળ માધવળ કરતાં પણ ગોમટસારની પ્રસિદ્ધિ ઘણી છે. એ મહાન ગ્રંથોનો અભ્યાસ કરવા માટે તો ઘણો જ ક્ષોભ સમજીએ, પણ એ ગોમટસારની ટીકા પંડિત ટોડરમલજી સાહેબે સમ્યક જ્ઞાન ચંદ્રિકા નામની એક ટીકા લખી છે. વિસ્તારથી સંસ્કૃતમાં ટીકા લખેલી છે. એ ટીકા લખતા લખતા એક મહત્વપૂર્ણ વાત એમણે કરી છે કે જ્યારે કોઈ પણ જીવ સમ્યક દર્શન પામે છે ત્યારે 5 લબ્ધિને પહેલા પ્રાપ્ત થાય છે. લબ્ધિ એટલે 5 પ્રકારની યોગ્યતા. એમાં 4 પ્રકારની યોગ્યતા તો અનેક વાર આવી જાય છે, પણ 5મી કરણ લબ્ધિ છે એ સમ્યક દર્શનના અંગભૂત કારણ હોવાથી 5મી કરણ લબ્ધિ સમાપ્ત થતા અનંતર સમયે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે, કોઈ સમયનો આંતરો પડ્યા વિના. એ પાંચમી લબ્ધિમાં એક અપૂર્વ કરણ છે. એના ત્રણ કરણ લીધા છે કરણ લબ્ધિમાં, એમાં એક વચનું અપૂર્વ કરણ છે. વિશુદ્ધિના અપૂર્વ પરિણામો કેવડી ગમ્ય પરિણામો છે. જ્યારે કોઈ સાધકને પ્રગટે છે મુમુક્ષુજીને, ત્યારે એને ટોડરમલજીએ ટીકા કરતા કરતા એમ કહ્યું કે ભગવાને એને જીન કહ્યો છે. શું કહ્યું? સમ્યક દર્શન તો હજી થવાનો થોડા સમય બાકી છે, થોડી મિનિટો નહીં થોડા સમયો બાકી છે, પણ એને જીન કહ્યો. એ ટીકા જોઈ લે એકવાર. અને ત્યાં એમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે શા માટે એને જીન કહો છો આપ? હજી તો સમ્યક દર્શન થવાને થોડા સમય બાકી છે. તો કે આત્માભિમુખ પરિણામ વર્તી રહ્યા છે, સમ્યક દર્શનની અતિ સમીપતા છે. એ તો એક સમજી શકાય એવી વાત હોવા છતાં માર્મિક વાત કરી છે તે કરી છે કે તે જીનત્વને પ્રાપ્ત થયો હોવાથી અમે જીન કહીએ છીએ. આવો ઉત્તર આપ્યો છે. કહેવું શું છે? જીનત્વ શું છે? જીનપણું શું છે કે જેથી એને જીન કહેવાય? શા માટે આ વાત લીધી? ખ્યાલ છે કે કૃપાળુ દેવે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિની એક યોજનામાં સ્થાપના કરી છે. એટલા માટે શું કરવા એને પરમેશ્વર કહેવાય? કઈ કારણ છે? હજી તો એ વેપાર ધંધો કરે છે, બાળી છોકરા ઘરે છે, બધાને દેખાય એવી વાત છે. આમ કેમ બને? એને કેમ પરમેશ્વર માનું? તો કે એને પેલા જીવ કહ્યો છે શાસ્ત્રકારોએ, કરણ લબ્ધિમાં આવેલા જીવ છે. સમ્યક પ્રકારે વિષય કષાયને કોઈ પણ અંશે જેને જીત્યા સમ્યક્ત્વ પ્રાપ્ત થવાથી તેને જીન કહેવામાં આવે છે. કાલે સાહેબે પ્રતિપાદન કરેલું કે સમ્યક દર્શન એકલું કોઈને આવતું નથી ત્રણ કાળમાં. ઘણાની એવી માન્યતા છે કે એક શ્રદ્ધા થઈ ગઈ એટલે સમ્યક દર્શન થઈ ગયું, એવું નથી. સમ્યક દર્શનના પરિણામો સાથે સમ્યક જ્ઞાનના પરિણામો અને સમ્યક ચારિત્રના પરિણામો અવિનાભાવી છે. હોય હોય ને હોય. અને કૃપાળુ દેવે તો સર્વગુણાષ્ટ સમ્યક્ત્વ એવું સૂત્ર આપણને આપ્યું છે, એટલે બીજો વિચાર કરવાની જરૂર નથી. એ રીતે ત્યાં આચરણ, આત્માના આચરણની પ્રાપ્તિ શુદ્ધોપયોગ સ્વરૂપમાં સ્થિર થતો હોવાથી, સ્થિરતા ને અસ્થિરતા એ ચારિત્ર ગુણને પર્યાય હોવાથી સમ્યક ચારિત્રને, સ્વરૂપાચરણ ચારિત્રને સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત છે. તેથી સમ્યક પ્રકારે તેમણે આચરણ પણ પ્રાપ્ત કર્યું છે અને વિષય કષાયને કોઈ અંશે જીત્યા છે. તેથી તેને જીન કહીએ છીએ. અને જીનને પરમેશ્વર કહેવામાં વાંધો શું? આ તો વાત થઈ બુદ્ધિની ગણતરીની. આપણે બધા લોકો બુદ્ધિજીવી માણસો છીએ. આપણું ઉપજીવન છે, લૌકિક જીવન છે, એ શારીરિક પરિશ્રમથી નહીં પણ બુદ્ધિના પરિશ્રમથી આપણે ચલાવીએ છીએ. ચાલે છે પૂર્વ પુણ્યના યોગ અનુસાર, પણ એ નિમિત્તે છે. શારીરિક પરિશ્રમ નિમિત્ત નથી, બુદ્ધિનો પરિશ્રમ નિમિત્ત છે. તેથી બુદ્ધિમાં વાત કંઈક બેસે એવી થોડીક વાત થવી જોઈએ, પણ એથી આગળ થોડુંક આમાં ચાલવું પડે એવું છે. અને તે એવું છે કે સત્પુરુષની વાણીમાં મુમુક્ષુ ભલે અજ્ઞાન દશામાં છે, જ્ઞાન નથી પ્રાપ્ત થયું, પણ સુપાત્ર એવા મુમુક્ષુ જીવને મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય એવું નિમિત્તત્વ રહેલું છે. એવું નિમિત્તત્વ ત્રણ કક્ષાના સજીવન મૂર્તિમાં રહે છે. એટલે ભૂતકાળના મહાત્માઓને એમાં નથી લેવાના, વર્તમાનના સજીવન મૂર્તિને લેવા પડે એમાં. એટલે એમણે સજીવન મૂર્તિ શબ્દ એ કોમન ફેક્ટર લીધો. એક સર્વજ્ઞ વિતરાગ જૈન પરમાત્મા, જૈન પરમેશ્વર છે વિતરાગ દેવ, એમની દિવ્ય ધ્વનિમાં એ નિમિત્તત્વ રહેલું છે. નિર્ગ્રંથ ભાવલિંગી મુનિરાજ, સાધુ ઉપાધ્યાય આચાર્ય કોઈ પણ પદે હોય, એમની વાણીમાં એ નિમિત્તત્વ રહેલું છે. અને એક સત્પુરુષની વાણીમાં એ નિમિત્તત્વ રહેલું છે. જેમની વાણીમાં એ નિમિત્તત્વ રહેલું છે એ કોમન ફેક્ટર છે ત્રણેયને માટે. ત્રણેય સજીવન મૂર્તિમાં આ કોમન ફેક્ટર છે. કોઈ પણ એક સજીવન મૂર્તિ મળે અને જીવ મોક્ષ માર્ગને એની વાણીથી પામે. હવે જે પામે તે અધૂરો બચે કે પૂરો બચે એ કહો, કે પૂરેપૂરો બચે? જે સર્વજ્ઞ દેવની વાણીથી મોક્ષ માર્ગે ચડ્યો એ પૂરોપૂરો સંસારથી બચવાનો, અને જે સત્પુરુષની વાણીથી સંયોગ દર્શનને પામ્યો એ પણ પૂરોપૂરો બચેલો. તો જેમ સર્વજ્ઞનો અનંત ઉપકાર માનીએ તેમ સત્પુરુષનો અનંત ઉપકાર માનવામાં અન્યાય શું છે? એકદમ ન્યાય સિદ્ધ વાત છે, તો ન્યાય પ્રાપ્ત વાત છે. પૂરો બચ્યો છે અને અનંત દુઃખથી ને અનંત જન્મ મરણથી બચ્યો છે, માટે અનંતો લાભ થયો છે. અનંતો લાભ થાય એની સામે અનંતી ઉપકાર બુદ્ધિ આવે એમાં ખોટું શું છે? એમાં અનુચિત શું છે? એમાં આગું પાછું ઓછું અદકું તોયું શું છે? જોખ્યું શું છે? કે કઈ તુલના ઓછી વૃત્તિ કરી નાખી છે? કઈ એક્ઝાજરેશન અતિશયોક્તિ કરી નાખી છે? એવું કઈ છે? એવું કઈ જ નથી. પણ જેના આત્મા ઉપર એ ઉપકાર થાય છે એને જ એ સમજાય છે અને એને જ પરમેશ્વર બુદ્ધિ આવે છે. એ વાત થઈ ફીલિંગ સ્ટેજની. પહેલી જે વાત કરી એ તો ગણિતથી આંકડા મૂકીને બુદ્ધિથી સમજાવવાની વાત છે. પણ બુદ્ધિથી સમજે એવો ભાવ પ્રગટે નહીં. સમજાય ત્યારે એમ થાય કે અનાદર ન થાય આપણાથી, એટલું જોવાનું રહે છે. સમજવાળાને એટલો ફાયદો કે એવી વાત આવે ત્યારે અનાદર ન થાય. એક મુમુક્ષુએ પ્રશ્ન ઉઠાવેલો, કૃપાળુ દેવે એક જગ્યાએ લખ્યું છે, પત્રનો અંક મને યાદ નથી રહ્યો, કે 14 ગુણસ્થાન જાણવાનો વિષય છે. 14 ગુણસ્થાન જાણવાનો વિષય છે, કે આનો અર્થ શું થાય ભાઈ? આટલું મને પૂછ્યું. એનો અર્થ એમ થાય કે 14 ગુણસ્થાન પ્રમાણે આપણે પહેલી બાળપોથીમાં ભણીએ તો 14 આંકડા તો આપણને આવડે, 100 એકડા ભણીએ એટલે. એવી રીતે આ જોવાનું નથી કે ઉપરના ગુણસ્થાન વાળાને વધારે બહુમાન આપવું ને નીચેના ગુણસ્થાન વાળાને એથી જોખી જોખીને ઓછું આપવું. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એમણે સ્થાપી છે, એ પરમેશ્વર તુલ્ય બહુમાન આવે એમાં ગુણસ્થાનની સિદ્ધાંતની ગણતરી સાઈડ ટ્રેકમાં રહી જાય છે. એ ગણતરી અહીંયા કરવાની નથી, એ તો માત્ર જાણવાનો વિષય છે. આદરવા માટે તો 4th ગુણસ્થાન વાળા સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ ક્યારે આવે? કે આત્માને ઉપકાર થાય ત્યારે, અનંતો ઉપકાર થાય ત્યારે, આવ્યા વિના રહે નહીં. અને એને જ્ઞાની પુરુષોએ મુમુક્ષુનો પરમ ધર્મ કહ્યો છે. જેમ પરિભ્રમણની વેદના વિના પ્રવેશ નથી પ્રેમ સત્પુરુષમાં, સજીવન મૂર્તિમાં પરમેશ્વર બુદ્ધિ થયા વિના પહેલું સંકેત નથી. કેમ કે આજ્ઞા રુચિ અને સ્વચ્છંદ નિરોધ ભક્તિ અને એમના વચનની પ્રતીતિ તથા પ્રકારે આવી શકે નહીં. પહેલું સંકેત ન આવે અને બીજા ત્રીજા સંકેતની અપેક્ષા રાખવી એ કલ્પના માત્ર છે, ભ્રમણા છે, સિવાય બીજું કાંઈ નથી. એવા જે જ્ઞાની પુરુષ કહો કે ભગવાન પુરુષ કહો, એમણે આ એક મંત્ર આપ્યો આપણને કે આત્મા છે. તારી જ્ઞાન વેદનની ધારામાં પ્રગટ છે એ લક્ષણથી તું લક્ષને લક્ષ્ય સુધી પહોંચી જા. જીવ તો થઈ જઈશ. કેવો થઈ જઈશ? જીવ તો થઈ જઈશ. છે ને નથીમાં બહુ મોટા આઘાત પ્રત્યાઘાત આવે છે. પ્રેક્ટિકલ જુઓ તમે કે એક માણસ ઊંઘી ગયો હોય એમાં એનું આયુષ પૂરું થઈ જાય, સવાર પડે ને ઉઠે નહીં, એમ થાય કેમ આ ઉઠ્યા નથી, એમ એમ સૂતેલા દેખાય, જેવી રીતે સૂતા હોય એવી જ રીતે સૂતેલા દેખાય. છે એમ આભાસ છે, ખરેખર આયુષ પૂરું થઈ ગયું છે, પણ શરીરનો જોઈને આકાર જોઈને છે એમ આભાસ છે. ત્યાં સુધી કાંઈ પ્રત્યાઘાત ન આવ્યો, પણ જેવો હાથ પાડ્યો ને ન ઉઠ્યા એટલે નજીક જઈને ઢંઢોળે કે આમ કેમ હાથ પાડ્યા છતાં ન ઉઠે એવું કેમ બને. ઢંઢોળે જોયું તો જવાબ ન દીધો અને મોઢું આમ થઈ ગયું, ડોકું ફેરવી નાખ્યું. નથી એટલો ખ્યાલ આવ્યો, ભાસ થયો, આભાસ છૂટીને અને મોટો પ્રત્યાઘાત આવે છે. હજી શરીર એમને એમ પીડ્યું છે, દેખાવમાં ખાસ ફેર પડ્યો નથી, પણ છે અને નથીમાં અંતર બહુ મોટું છે. કેટલું જીવન મરણ જેટલું. અહીંયા સંજીવની મંત્રનો આપણે યથાર્થ સદુપયોગ કરીને જીવતા થઈએ એવી નિષ્કારણ કરુણાથી કૃપાળુ દેવે આ પ્રથમ પદનું પ્રતિપાદન કર્યું છે. બીજું પદ લઈએ. બીજું પદ છે આત્મા નિત્ય છે, એક શબ્દ ઉમેર્યો છે. આ પદના પ્રતિપાદનમાં આત્મા છે એટલું એમને એમ રાખીને આત્મા નિત્ય છે એવું પ્રતિપાદન કર્યું છે, અને એ પ્રતિપાદનને સપોર્ટ કરવા માટે લોજિક પણ આપ્યું છે, ન્યાય પણ આપ્યો છે એમને. જેમ ઘટપટ આદિ પદાર્થો અમુક કાળ વર્તે છે, આત્મા ત્રિકાળ વર્તે છે. કેમ કે એ મૂળ પદાર્થો નથી, ઘટપટ આદિ સંયોગે કરીને પદાર્થ છે, મૂળ પદાર્થ નથી, પણ એ સંયોગે કરીને પદાર્થ છે. સંયોગનો વિયોગ નિશ્ચિત છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે, કોઈ સંયોગી પદાર્થ, કોઈ મિશ્રણ, કોઈ તત્વોના મિશ્રણથી ઉત્પન્ન થયેલો પદાર્થ નથી, સ્વાભાવિક પદાર્થ છે. કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગોથી આત્મા નામના, જીવ નામના પદાર્થને, નવા પદાર્થની ઉત્પત્તિ કરી શકાય એવું ક્યાંય અનુભવી શકાતું નથી, એવું કાંઈ કરી શકાતું નથી અને અનુભવી શકાતું પણ નથી. નહીતર તો આત્મા બનાવી બનાવીને અનુભવ કરવા માંડે, પણ એવું ક્યાંય બની શકતું નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થવા યોગ્ય નથી. આત્મા છે એની જે અસ્તિત્વ છે, આત્માનું અસ્તિત્વ નવું ઘડી શકાય, બનાવી શકાય, રચી શકાય, કરી શકાય એવું કદી બની શકે એવું હજી સુધી નથી, અને અંધવિશ્વાસ છે એવું માનવા જેવું પણ નથી કે ભવિષ્યમાં કોઈ બનાવશે તો, એવો અંધવિશ્વાસ એ વિજ્ઞાનને સમજનારનો નથી. વિજ્ઞાન છે અંધવિશ્વાસમાં માનતું નથી. માટે અનુત્પન્ન છે સ્વાભાવિક હોવાથી તેનો કોઈને વિશે લય પણ હોય નહીં. આટલું લોજિક કોઈ પણ સામાન્ય સમજણ વાળા માણસને પણ બુદ્ધિગમ્ય થઈને આ વાતનો સ્વીકાર થઈ શકે એવું છે. કૃપાળુદેવના વચનની વિશિષ્ટતાનો વિચાર કરતા બહુમાન વધી જાય એવું છે. જેમ જેમ વિચાર કરવામાં આવે, જેમ જેમ એમના વચનોનો પરિચય કરવામાં આવે, તેમ તેમ તેમના પ્રત્યેના બહુમાનની ડિગ્રી પારો ચડતો જાય એવું છે. વિશેષતા એ છે કે એવું સાદી ભાષામાં પ્રતિપાદન કરે છે, ન્યાયથી સમજાવે છે કે સામાન્ય જન પણ સમજી શકે. બહુ જાજા શાસ્ત્રો વાંચ્યા ન હોય, શાસ્ત્રો અભ્યાસ ન હોય તો પણ સમજી શકે. ચાર ચોપડી ભણેલો ગામડીઓ સમજી શકે લ્યો ને આ વાત તો. અભણ માણસ પણ સમજી શકે. અને રહસ્ય એવું કે મોટા મોટા વિદ્વાનને પણ પત્તો જલ્દી ન લાગે, ખોવાઈ જાય. ભાષા સાદી, સમજી શકાય એવી, અને રહસ્ય ગંભીરમાં ગંભીર, એટલું ગંભીર, એટલો એનો પરમાર્થ કે ત્યાં સુધી પહોંચે એનો છૂટો થઈ જાય સંસારમાંથી, જા નિવેડો આવી જાય. આવી વિશિષ્ટતા એમના વચનોમાં છે. તો આપણે એ પાછું જરા વિચારીએ. શબ્દાર્થ અને ભાવાર્થ સમજી શકાય એવો છે એટલે એના ઉપર આપણે વિશેષ સમય નહીં લઈએ. અને બહુ વિશેષ સમય લઈએ તો આપણી પાસે સમયની મર્યાદા હોવાથી કદાચ આખો પત્ર પૂરો થવામાં સમય ન બચે. એટલું લક્ષમાં રાખીને થોડો પારમાર્થિક દ્રષ્ટિકોણ આ મંત્રનો વિચારી લઈએ. છે એ મંત્ર છે સમ્યક દર્શન પામવાના, કે આત્મા નિત્ય છે એ વાત કૃપાળુ દેવે લીધી શા માટે? આત્મામાં તો ઘણી વિશેષતાઓ છે. વિચારણીય પ્રશ્ન એક લઈએ કે આત્મામાં અનંત ગુણધર્મો છે, એમાંથી આ છ પદની રચનામાં આત્મા નિત્ય છે એમ શા માટે લીધું? વિચાર માંગે એવો પ્રશ્ન જરૂર છે. તર્ક થઈ શકે બુદ્ધિવાળા. જેમ આત્મામાં અનંત ગુણ એના સ્વભાવો હોવા છતાં આત્માને ચૈતન્ય સત્તા વાળો પહેલા મંત્રમાં ડિફાઈન કર્યો છે, સ્પેસિફાઈ કર્યો છે, તો એનું કારણ એ છે કે ઓળખવા માટે બીજું કોઈ લક્ષણ ને બીજો કોઈ ધર્મ કામ ના આવે. એનું બહુ સરસ લોજિક પંડિત જયચંદ્રજીએ સમય સારની ભાવાર્થો જે લેખા છે, કળશ અને ગાથાઓ ઉપરના જે ભાવાર્થો છે એમાં 415 ગાથા છેલ્લી ગાથા છે અમૃતચંદ્રાચાર્યની ટીકામાં. ત્યાર પછી એક કળશ છે એ 246 અનુક્રમે નંબર આવતો એ કળશ છે. એ કળશના ભાવાર્થમાં બહુ સરસ લોજિક આપ્યું છે કે આ શાસ્ત્રમાં આચાર્યોએ આત્માને જ્ઞાન માત્ર કેમ કહ્યો? આત્મામાં તો અનંત ગુણધર્મો છે અને કોઈ ગુણ નાનો મોટો છે એવું તો છે નહીં, બધાની પોતપોતાની અનંત શક્તિ છે. છતાં જ્ઞાન માત્ર કહેવા પાછળ પરમાર્થ શું છે, રહસ્ય શું છે, કે ઓળખવા માટે એક જ કામમાં આવી ચીજ છે. એ સિવાય બીજા ગુણો મોટા ભાગના તો સાધારણ છે અને કેટલાક અસાધારણ છે, તો પણ જ્ઞાન એક એવો સ્વપર પ્રકાશક હોવાથી તેના દ્વારા આત્માને ઓળખી શકાય છે. અને એની ચર્ચા આચાર્યશ્રીએ પરિશિષ્ટમાં પ્રશ્નોત્તર ઉઠાવીને પણ અમૃતચંદ્રાચાર્ય દેવે કરી. એ વિષય વિસ્તાર વાળો છે. અત્યારે આપણે ત્યાં ત્યાં જ સમાપ્ત રાખીને કૃપાળુ દેવની વિચક્ષણતાનો વિચાર કરીએ છીએ કે પહેલા મંત્રના પ્રતિપાદનમાં એમણે આચાર્યોએ અને જ્ઞાનીઓએ જે અનુભવ સિદ્ધ વાતો લખી છે એ વાત પોતે પણ લખી છે, અને બીજા મંત્રની જે વાત છે એમાં નિત્યતા લીધી છે. બીજા અનંત ગુણધર્મોને છોડીને નિત્યતા અને અનિત્યતા એ ધર્મ છે. નિત્યતા છે તે દ્રવ્યનો ધર્મ છે અને અનિત્યતા છે તે પર્યાયનો ધર્મ છે. એકોર્ડિંગ ટુ સાયન્સ આત્મા નામનો જે પદાર્થ છે એ પદાર્થને એના જે ત્રિકાળી ગુણો અને શક્તિઓ છે એની કાયમી પ્રોપર્ટી છે. પ્રોપર્ટીઝ ઓફ ધી સબસ્ટન્સ, સાયન્સની ભાષામાં એને શું કહે, પ્રોપર્ટીઝ ઓફ ધી સબસ્ટન્સ, વસ્તુની સંપત્તિ. પ્રોપર્ટી એટલે સંપત્તિ જે કાયમ એમને વરીએ ઇન્ટેક્ટ. અનંતકાળ કેવળ જ્ઞાનનો વપરાશ થાય તો પણ સર્વજ્ઞ શક્તિ એવી એને વિજરીએ, કાંઈ ફરક ન પડે, નો ડેપ્રિસિએશન. એ ઉપરાંત જે આત્માનું બંધારણ છે દ્રવ્ય ગુણ પર્યાયાત્મક, સમયસારની 92 ગાથા, પ્રવચન સારની 92 ગાથા, સોરી, પ્રવચન સારની જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનની પહેલી ગાથા છે 92 નંબરની. એમાં પદાર્થને દ્રવ્ય ગુણ પર્યાયાત્મક, આત્માને બંધારણીય રીતે કોન્સ્ટિટ્યુશન ઓફ ધી સબસ્ટન્સ પ્રતિપાદન કરે છે કુંદકુંદ આચાર્યદેવ. અને ત્યાં એક પારમાર્થિક વાત કરે છે કે પજ્જાય મુદ્ધા પર સમયા, પર્યાય મુંધતે પર સમય છે. દ્રવ ગુણ અને પર્યાય, ત્રીજું પદ પર્યાય, પર્યાયની વાત કરતા પર્યાય મુંધતે પર સમય છે. આપણે સાયન્સ ઉપર વિજ્ઞાન ઉપર આવીએ તો વિજ્ઞાનના વિદ્યાર્થીઓને બહુ મજા આવે જૈન દર્શનમાં, કેમ કે એમનું પ્રતિપાદન જ વૈજ્ઞાનિક છે. એટલે કે દ્રવ્યના પણ અનંત ધર્મો છે, ગુણો એક એક ગુણને પણ અનંત ધર્મો છે, અને પર્યાયને પર્યાયના અનંત ધર્મો છે. એ ધર્મોને કેરેક્ટર કહેવામાં આવે છે વિજ્ઞાનની ભાષામાં, એને કેરેક્ટર કહે છે. આપણે સાદી ભાષામાં એને એને ધર્મ કહીએ છીએ. તે ભાવને તે ધારણ કરે છે. તો નિત્યતા છે તે દ્રવ્ય ગુણનો ધર્મ છે, પર્યાયનો નથી. પર્યાયનો ધર્મ અનિત્ય છે સાપેક્ષપણે લઈએ તો. દ્રવ્ય ગુણનો ધર્મ નિત્ય છે અને પર્યાયનો ધર્મ અનિત્ય છે. પર્યાય નિત્ય નથી, કોઈ પર્યાય નિત્ય નથી. કેવળ જ્ઞાનની પર્યાય સમય 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 થઈને સાદી અનંતકાળ વર્તે છે, એવી ને એવી તો પણ સમય સમયની જ પર્યાય છે. તો અહીંયા કૃપાળુ દેવે દ્રવ્ય ગુણના પણ અનંત ધર્મોમાંથી નિત્યતાને શા માટે લીધો, કે પ્રવચન સારની 92મી ગાથામાં પર્યાય મુંધતે પર સમય. પર સમય એટલે અન્ય મત વાળો, સમય એટલે મત, અહીંયા સમયનો અર્થ થાય છે મત. સ્વસમય તે જીનમત છે અને પર સમય તે અજૈન મત છે. ભગવાનના અભિપ્રાયથી જુદો પડનારો જીવ, જીનેન્દ્ર પરમેશ્વરના, જૈન પરમેશ્વરના અભિપ્રાયથી, મતથી જુદો પડનારો તે અજૈન. તો કે પર્યાય મુંડ એટલે શું, કે પ્રત્યેક જીવ જે સંસારમાં બધા મિથ્યા દ્રષ્ટિઓ છે એ બધાનો જેમ જેમ કોમન ફેક્ટર હું નથી એટલે પોતાના ત્રિકાળી અસ્તિત્વનો સ્વીકાર નથી, તો એ પોતાને કેવી રીતે સ્વીકારે છે? આત્મા છું એમ તો સ્વીકારે છે. તો કે હું પર્યાય જેવડો ને જેટલો છું એટલો જ એનો અનુભવ છે, એટલો એમ એટલો જ માત્ર એ સ્વીકારે છે. પોતાના ત્રિકાળી અસ્તિત્વને ગ્રહણ કર્યા વિના અનિત્ય અસ્તિત્વને ગ્રહણ કરનારો પર્યાયમાં મૂંઢ છે. અને તેથી દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ અને પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ એવો આપનો અધ્યાત્મનો સિદ્ધાંત છે. સિદ્ધાંતના સિદ્ધાંત બોધના પાંચ ભેદ વિચારવા દેવા છે. ચાર અનુયોગમાં ચારે પ્રકારના સિદ્ધાંતો છે. અનુયોગ અનુસાર દ્રવ્યાનુયોગના દ્રવ્યાનુયોગમાં, કરણાનુયોગના કરણાનુયોગમાં, ચરણાનુયોગના સિદ્ધાંતો ચરણાનુયોગ, એ ઉપરાંત એ ચારે અનુયોગમાં અધ્યાત્મ રહેલું હોવાથી અધ્યાત્મના પોતાના પણ કેટલાક સિદ્ધાંતો છે. અને એ સિદ્ધાંતોની કક્ષા સર્વોત્કૃષ્ટ છે. અને એ ચારે અનુયોગમાં એની ગૂંથણી છે. ગંધર્વદેવોએ એની ગૂંચ્યા છે. અને એ ચારે અનુયોગનો એક્સ્ટ્રેક્ટ માખણ કહીએ તો એ છે. અને તે આપણે કાઢવું જોઈએ. એ કાઢવાનો વિષય છે. માખણ તો છાશને વલોવીને કાઢવાનો વિષય છે. માખણ થાસુ વિરલા ખાયા, છાશે જગભર માયા, બધું નટ નાગર કી બાજી, ક્યાં જાણે બ્રાહ્મણ કાજી. હિન્દુ મુસલમાન નો વિષય નથી. કે છે આનંદ ગંજી, કે છે કે આ કોઈ હિન્દુ મુસલમાન નો વિષય નથી, આ જૈન નો વિષય કોઈ જુદી જાતિ નથી. એવું જે માખણ છે એ પરમાર્થ તત્વ, અધ્યાત્મ તત્વ છે. અને આ છ પદમાં કૃપાળુ દેવનું જે કાંઈ માર્મિક ઉદબોધન છે એ અધ્યાત્મના દ્રષ્ટિકોણથી એ વ્યૂ પોઈન્ટ છે કે આત્મા નિત્ય છે એમ કેમ લીધો. બીજા કોઈ પર્યાય ધર્મની પણ વાત ન લીધી. દ્રવ્ય ગુણના આનંદ ધર્મોમાંથી નિત્યતાની વાત શા માટે લીધી? આપણે ચર્ચા એ કરતા હતા કે પર્યાય મૂંઢ અનિત્યતામાં મૂંઢ થયેલો હોવાથી અહીંયાથી બહાર કાઢીને સમ્યક દર્શન દ્રવ્ય દ્રષ્ટિ કરાવી છે, માટે અનિત્યતાના અનુભવને છોડાવવો છે. અનિત્યતાને સર્વસ્વપણે અનુભવી રહેલો એવો જીવ કેવી કેવી ભૂલ કરે છે કે માત્ર વિભાવ પર્યાય જેવડો જ આત્માને માને છે. કેમ કે ચૂક્યો ને એટલે પૂરો વિભાવમાં આવ્યો. પોતાના સ્વરૂપને ચૂક્યો, નિત્ય સ્વરૂપને ચૂક્યો એટલે પૂરેપૂરો વિભાવમાં આવ્યો. એટલે જેટલી વિભાવિક પર્યાય એમાં પોતાપણું કરે છે. એટલે રાગ દ્વેષ મોહ એ બધી અર્થ પર્યાયોમાં પણ પોતાપણું કરે છે. અને કર્મજનિત એવી જે મનુષ્ય તિર્યંચ દેવ નારકી એમાં પણ સ્ત્રી પુરુષ નપુસકલિંગ આદિ એમાં જે કાંઈ કર્મજનિત અવસ્થાઓ છે, હું એવો છું એટલો જ માત્ર છું એવો અનુભવ કરે છે. અને જેવો દેહનો સંયોગ છૂટે છે, મનુષ્યપણું પૂરું થાય છે, મનુષ્યાયુ પૂરું થાય છે, ત્યારે કેવી રોકકળની દશા થાય છે એ કોઈને સમજાવવાની જરૂર નથી. બધાને પ્રત્યક્ષ અનુભવ ગોચર છે. એટલે જીવ પર્યાય દ્રષ્ટિ હોવાથી પર સમય મૂંઢ ને મિથ્યા દ્રષ્ટિ છે એવું જે શ્રી ગુરુનું કહેવું છે, એવું જે શ્રી ગુરુનું વચન છે, એ વચન આપણે આપણા અનુભવથી સ્વીકારવું. પહેલું કે આપણને એવો અનુભવ થાય છે, જો થાય છે આપણે એટલા જ એટલો જ આપણા એવડો જ આપણા આત્માને માનીએ છીએ, ત્યારે જ્યારે જેવો રાગ જેવો વિકલ્પ જેવો વિભાવ થાય એટલો ને એવડો હું, આખે આખો ટીંગાઈ જાય છે. ત્રિકાળ અસ્તિત્વ ધરાવનાર એવો જે આત્મા, એ એક સમયની પર્યાયમાં એને કેટલી સંકળામણનો અનુભવ થાય. આપણે 5 ફૂટ કે 5.5 ફૂટનો હાઈટ ધરાવતા હોય અને 2.5 ફૂટની અડધો અડધ એરિયાવાળી પેટીમાં ફિટ કરે જોઈએ. આ ઘણી વાર ગરદીમાં લ્યો ને ટ્રેનની અંદર ભીસાવું પડે છે. થોડુંક ભીસાવું પડે તો કેવી આકુલતા થાય છે. ત્યારે ત્રિકાળ જેનું અસ્તિત્વ છે એને એક સમયની પર્યાયમાં પુરાવવું પડે તો એની દશા શું થાય? જે જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે મિથ્યાત્વ અવસ્થામાં અનંત દુઃખ છે, પણ જીવ ટેવાઈ ગયેલો છે એની સહન કરવાની શક્તિ અનંતી છે, માટે એટલે ખબર પડતી નથી પણ છે અનંત દુઃખ, એ વાત ગણિતથી પણ નક્કી થયેલી છે કે પોતાનું ત્રિકાળ અસ્તિત્વ હોવા છતાં પણ સમય સમયના અસ્તિત્વમાં પોતાપણું કરી રહેલો જીવ અને તે પણ વિભાવ પર્યાયમાં પોતાપણું કરેલો જીવ, અનાદિથી એ રીતે ટેવાયેલો, પરિણામમાં ટેવાયેલો એવો જીવ, એને કૃપાળુ દેવ ત્યાંથી ઉઠાવે છે. મૂળ પોઈન્ટ ઉપર એક ફરી વાર ધ્યાન દોરું કે આ બધી વાત દર્શન મોહને મારવા માટે છે. એક એક વાતનો જો યથાર્થપણે સ્વીકાર થાય તો ફેર શું પડે આપણામાં, આપણી સાધનામાં આપણને શું લાભ થાય કે દર્શન મોહનો અનુભાગ ઘટે. અનુભાગ એટલે ફળદાન શક્તિ. અનુભાગ અનુભાગ શાસ્ત્રીય શબ્દ છે. જે શક્તિ છે દર્શન મોહને સંસાર અનંત સંસારમાં રખડાવનારી, જે એની શક્તિ છે એના ઉપર પ્રહાર થાય છે, એ નબળો પડે છે, માંદો પડે છે અને પછી મરે છે. કોઈ પણ શક્તિ વાળો માણસ સીધો ન જીતા, એને પેલા યોજનાબદ્ધ રીતે મારવો હોય તો નબળો જ પાડવો પડે, પછી જ મરે. આ એક બૌદ્ધિક સ્તરનો વિષય છે. નાનીઓની પણ આ જ યોજના છે. દર્શન મોહના ની મંદતામાં જ પદાર્થ નિર્ણય થાય છે અને દર્શન મોહના અભાવમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ છે. આ સિદ્ધાંત છે દર્શન મોહને અનુસરીને. એટલે જ્ઞાનીના ઉપદેશની, જ્ઞાનીઓના વચનોની, જ્ઞાનીની યોજનાની વિશિષ્ટતા છે કે સંસારમાં પરિભ્રમણ કરતા જીવને પહેલા દર્શન મોહનો કેવી રીતે મટે, ક્યાં એની શક્તિને સમયનો ખર્ચ કરાવે છે, અને એ રીતે દર્શન મોહને નબળો પાડીને મારે ત્યાં સુધી લઈ જાય છે, એમની યોજના છે. કેમ કે શક્તિ મુમુક્ષુ પાસે, સંસારી જીવ પાસે તો બહુ મર્યાદિત સમય ને બહુ મર્યાદિત શક્તિ છે. 500 રૂપિયાનો પગારદાર 400 રૂપિયાના જોડા સીવડાવે તો રોટલીના હા હા પડે. એક મહિનો કેવી રીતે રોટલી ખાય 100 રૂપિયામાં? એને તો 40 રૂપિયાના ચંપલ પહેરવા વ્યાજબી છે. એ 360 રૂપિયામાં એ રોટલી ખાય. એમ મુમુક્ષુ આત્મા છે, એની પાસે શક્તિ પણ ઓછી છે. કેમ કે શક્તિ તો પછી ગુણ પ્રગટ્યા પછી ચતુર્થ ગુણ સ્થાનથી આત્મશક્તિ પ્રગટવાની તૈયારી થશે. સ્વભાવ શક્તિ તો અત્યારે એની શક્તિ બહુ મર્યાદિત છે. એમાં એને બીજે બીજે રસ્તેને રવાડે ચડાવવાનું કામ ભૂલથી, જેને જ્ઞાન નથી, એવા ધાર્મિક ક્ષેત્રમાં જીવો કરે છે. જ્ઞાનીઓ એવું નથી કરતા. જ્ઞાનીઓને દર્શનનો કેમ કપાય એ જોવે છે. એનો દર્શનનો ક્યાં તીવ્ર થાય છે એ અભ્યાસ કરીને જાણે છે અને ક્યાં એને છોડાવે છે, ત્યાંથી એને મુકાવે છે. એ વ્યક્તિગત માર્ગદર્શનનો વિષય થયો. અહીંયા સમષ્ટિગત માર્ગદર્શન ચાલે છે કે બધા જ જીવો પર્યાય દ્રષ્ટિ છે, પર્યાયમાં મૂંઢ થયેલા છે, પર્યાયની અંદર અટવાયેલા છે, રોકાયેલા છે. એને આત્મા નિત્ય છે એમ કહીને એની પર્યાય બુદ્ધિ ઉપર ઘા કરે છે, એના મિથ્યાત્વ ઉપર ઘા કર્યો છે. ક્યાં ઘા કર્યો છે? આ મિથ્યાત્વ ઉપર ઘા કર્યો છે. એટલે આ બીજા પદનો પરમાર્થ છે એ મિથ્યાત્વને તોડવા માટેનો એક મહામંત્ર રૂપે છે. એ રીતે લોજિક તો કૃપાલદેવે પૂરતું આપ્યું છે. એમાં એમના પ્રતિપાદનની ગંભીરતા અને પારમાર્થિક દ્રષ્ટિકોણ શું છે એટલું આપણે જો વિશેષપણે વિચારીએ, વિચારી શકીએ અને ગ્રહણ કરી શકીએ તો અવશ્ય એ દિશામાં આપણે આગળ વધવાની કંઈક સૂઝ આવે. એ રીતે આત્મા નિત્ય છે એ બીજા પદનો પરમાર્થ છે. ત્રીજા પદનો સ્વાધ્યાય આપણે બપોરના સમય કરશું. અત્યારનો સમય સમાપ્ત.